તારીખ 21/3/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 746-749 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 343
આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો તો પ્રશ્ન જ નથી, પરંતુ આજ્ઞા પૂર્વક જ પ્રવૃત્તિ કરતા સામાન્ય દોષ જોવાથી સામાન્ય નુકસાન નથી, પણ સામાન્ય દોષ જોવાથી જોનાર એવા પોતાને નુકસાન છે. એ મનુષ્ય કેટલા દોષ થી ભરેલો નથી,
બરાબર,
એમાં ગુણ પણ કઈ પડે છે. એના ભૂલના દેખાડા ને દોષ કેમ દેખાડા? કેમ કે ગુણ દ્રષ્ટિ નથી, એને દોષ ગ્રહણ કરવાની દ્રષ્ટિ છે, અને એ વિપરીત સ્થિતિ અનાદિથી ચાલે છે. એ સ્થિતિ જીવને નુકસાન કરનાર માણસ વિચારે છે. એનો અર્થ એમ છે કે કોઈ આત્મા પાપી નથી, એના વર્તમાન ક્ષણની અવસ્થામાં પાપ છે તે અનુમોદના કરવા યોગ્ય નથી. કોઈનું પણ પાપ હોય તે અનુમોદના કરવા યોગ્ય નથી, નિષેધ જે છે નિષેધ કરવા લાયક છે. પણ આત્મા કોઈ પાપી નથી, તેથી કોઈ આત્મા દ્વેષ કરવા લાયક નથી, એમ છે મને અભિપ્રાય. નીચે આત્મ સિદ્ધિના બે પદ ઉતર્યા છે. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહની જીવને કર્મની પ્રકૃતિનો સંબંધ થાય છે, તે કર્મ અનંત પ્રકારના છે, કર્મની પ્રકૃતિના અનંત પ્રકાર છે. એનો અર્થ એ થયો કે જેવા ભાવે જેવા ભાવ કરવામાં આવે છે એવા ભાવે તે કર્મ બંધાય છે. કર્મની પ્રકૃતિના પ્રકાર અનંત છે, તો અહીંયા જીવના ભાવ પણ અનંત પ્રકારના દોષવાળા છે. જેવા જેવા દોષવાળા ભાવ છે તેવા તેવા પ્રકારના કર્મ બંધન થાય છે. એટલે કર્મ પ્રકૃતિનું જ્ઞાન જીવના ભાવ કરાવવા માટે છે. કર્મ પ્રકૃતિનું જ્ઞાન કર્મ તો કરણાનું યોગ શીખવા માટે નથી, કર્મ પ્રકૃતિને યાદ રાખવા માટે નથી, પણ જે તે કર્મનો પ્રકૃતિ સ્વભાવ ઓળખીને સિદ્ધો ભાવ ન ઓળખાતો હોય તો કર્મ ઉપરથી ભાવ કર્મને ઓળખવા માટે એ વાત છે. એમ કહે છે કે આ જીવને પણ અનંત પ્રકારના દોષ થાય છે. હવે તે અનુસાર લઈએ તો કે જીવને પણ અનંત પ્રકારના દોષ થાય છે, એમાં આ પ્રકારના દોષ મુખ્ય છે. જ્ઞાનને આવરણ કરે એવા, દર્શનને આવરણ કરે એવા, એમ લેવું. આત્માને અવસ્થામાં આવરણ આવે એવા મુખ્ય આઠ પ્રકારના ભાવ છે. તેમાં બધામાં મૂળ ભાવ સ્વરૂપથી મુખ્ય છે. તેમાં મુખ્ય મૂળ તેમાં મૂળ ભાવ છે એ મુખ્ય છે, અને બાકીના દોષો છે એ મૂળ ભાવની જ સંતતિ છે, મૂળ ભાવની જ પ્રજા છે, મૂળને લઈને જ ઉત્પન્ન થયેલા, સમજવા. અને તે મૂળ કેવી રીતે હણાય તે વાત નીચેના પાઠમાં કહીશું. કર્મ મૂળની ભેદ બે, એ મૂળ કર્મના પણ બે પ્રકાર છે. ભેદ એટલે પ્રકાર, એ મૂળ કર્મના પણ બે પ્રકાર છે. એક દર્શન મૂળ અને એક ચારિત્ર મૂળ, એવા એના નામ છે. દર્શન અને ચારિત્ર, દર્શન મૂળ અને ચારિત્ર મૂળ. દર્શન મૂળને આપણે મિથ્યા શ્રદ્ધા કહીએ છીએ, દર્શન અને વિપરીત શ્રદ્ધાન કહીએ છીએ, અને કાર્યક્રમોને આપણે કષાય કહીએ છીએ, વિષય કષાયના પરિણામને કાર્યક્રમો કહેવામાં આવે છે. અને બોધ વિતરાગતા એને એનો નાશ કરવામાં દર્શનોને હણવામાં બોધ, બોધ એટલે જ્ઞાન, જ્ઞાન દ્વારા દર્શન ગુણનો નાશ થાય છે. જો અજ્ઞાન સાધન છે એનો ઉલ્લેખ દર્શન ગુણને ટાળવાનું સાધન છો કે દર્શન ગુણથી તો દર્શન ગુણ ટળે નહીં, ચારિત્રમોથી ચારિત્રમો ટળે નહીં, લોહીથી લોહીનો ડાઘ ન જાય, ગાયનું પાણીથી જાય પણ લોહીથી ન જાય. જ્ઞાન છે તે દર્શનને હણવાનું સાધન છે, પણ વિતરાગતા છે તે ચારિત્રમો એટલે રાગને હણવાનું સાધન છે. ઉપાય અશુભ આમ આ દર્શનો અને ચારિત્રમોનો નાશ કરવાનો અશુભ ઉપાય છે. જગતના અન્ય દર્શનોમાં અનેક પ્રકારના જ્ઞાન દ્વારા દર્શન ગુણનો નાશ થાય છે. જો અજ્ઞાન સાધન છે એનો ઉલ્લેખ દર્શન ગુણને ટાળવાનું સાધન છો કે દર્શન ગુણથી તો દર્શન ગુણ ટળે નહીં, ચારિત્રમોથી ચારિત્રમો ટળે નહીં, લોહીથી લોહીનો ડાઘ ન જાય, ગાયનું પાણીથી જાય પણ લોહીથી ન જાય. જ્ઞાન છે તે દર્શન ગુણને હણવાનું સાધન છે, પણ વિતરાગતા છે તે ચારિત્રમો એટલે રાગને હણવાનું સાધન છે. ઉપાય અશુભ આમ આ દર્શન ગુણો અને ચારિત્રમોનો નાશ કરવાનો અશુભ ઉપાય છે. જગતના અન્ય દર્શનોમાં અનેક પ્રકારના બુદ્ધિગમ્ય થાય છે તેનો નિષેધ કરવામાં આવ્યો છે કે આ દોષ કરવા યોગ્ય નથી, પણ તે દોષને ટાળવાનો અશુભ ઉપાય ત્યાં નથી. પછી બુદ્ધિગમ્ય રીતે એમ કહેવાય કે ક્રોધને ટાળવા માટે ક્ષમા ધારણ કરો, લોભને ટાળવા માટે ઉદારતા ધારણ કરો, માનને ટાળવા માટે નમ્રતા ધારણ કરો, અને માયાને ટાળવા માટે સરળતાના પરિણામ કરો. આવી રીતે બુદ્ધિગમ્ય છે એવા ઇલાજ બતાવવામાં આવ્યા છે. પણ એ દોષમાં દર્શન ગુણો અને ચારિત્ર ગુણના બે પ્રકાર છે, અને ક્રોધની સામે ક્ષમાદિ પરિણામ પણ શુભ ભાવ છે, એ પણ નિર્દોષ પરિણામ નથી, એ પણ દોષિત પરિણામ છે, એ પણ કષાયના પરિણામ છે. ભલે મંદ કષાય છે પણ છે કષાયના પરિણામ છે. તીવ્ર અને મંદમાં જાતિ નથી બદલતી, જાતિ તો કષાય નહીં, કષાય જાતે જ રહે છે. એ જે પ્રકાર છે એ વાત અન્ય દર્શનમાં નથી. તેથી અહીંયા જે ઉપાય બતાવ્યો કે દર્શન મૂળનો અચૂક ઉપાય છે એ બોધ છે, આત્મજ્ઞાન, આત્મબોધ, બોધ સ્વરૂપનો બોધ, જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન, એ દર્શન મૂળને રહેવાનું સાધન છે. અને રાગાદી ભાવોને ચારિત્રમોના પરિણામોને રહેવાનું સાધન વિતરાગતા છે, એ અચૂક ઉપાય છે. આ સિવાય બીજો કોઈ ઉપાય કરવામાં આવે તો બહુ બહુ તો તીવ્ર કષાયમાંથી મંદ કષાય થાય છે, તે પણ દમન થાય છે, ઉપશમન થતો નથી. રૂંધાયેલો કષાય થઈ જાય છે, દમન થતા એ રૂંધાયેલો કષાય રહે છે પણ એનું શમન થતું નથી. કષાયનું શમન અથવા ઉપશમન ત્યારે જ થાય કે સાથે સાથે દર્શન નો અનુભવ તૂટતો હોય છે તો એ કસાય રસગુંડ પડે છે, માટે કસાય નો શમન થાય છે. પણ કસાય રસ એવો ને એવો ભરેલો રહે, રૂંડાયેલો, તો ઉપર ઉપરથી કસાય મંદ થાય છે, એ રૂંડાયેલો કસાય છે. જૈન દર્શન ની મૂળ પદ્ધતિ છે, ગુરુદેવે જે કહ્યું એ જૈન દર્શન ની મૂળ પદ્ધતિ છે. આત્મસિદ્ધિમાં એક કડીમાં કેટલી વાત નાખી દીધી કે બે પ્રકારના મૂળ છે, એના નામ છે. નામથી આમ કહેવાય છે, ભાવ ઓળખી લેવા, પોતાના અવલોકનથી ભાવને ઓળખવા, પરિચય કરીને એનો નાશ કરવાનો આ ઉપાય છે. અને આ ઉપાય છે તે રામબાણ ઉપાય છે. આ એક જ ઉપાય છે, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. લોકોને સારું લાગે, કેવી સરસ વાત કરે છે કે માયા થતી હોય તો સરળતા કરવી, ક્રોધ થતો હોય તો ક્ષમા રાખવી. શું ક્રોધ નહીં થાય, લાગે પણ બરાબર, ન્યાયથી બરાબર લાગે, પણ એ ન્યાય છે. એના કરતા પણ આ એક લૌકિક ન્યાય છે, આ અલૌકિક ન્યાય છે, લોકોત્તર ન્યાય છે, કે એનો અભાવ કરવાનો પ્રસંગ આવે છે. ઓલો એને કુદોષને મંદ કરવાનો પ્રસંગ છે, અને તે પણ રૂંધાયેલો કસાય. આ મૂળમાંથી રોગને, મૂળના રોગને નાશ કરવાનો આ ઉપાય છે. અને આ મૂળ છે એ જ ભવભ્રમણનું કારણ છે, એ જ પરિભ્રમણનું કારણ છે. જીવને એ તો ન્યાય ગમે તે રીતે મુખ્યતાથી કહેવાય, પણ મોહ મંદ કરે તો સરળતા એમનો કહેવાય. સંગોની મંદતા થાય તો સહેજે સરળતા આવે, નહીતર તો એક કસાયના આધારે પણ બીજા કસાયને મંદ કરે છે. જે માન મળતું હોય તો પૈસાનું દાન કરે એટલે કઈ લોભ મોહ છોકરો કહેવાય, અને કામ કઢાવવા માટે નમ્રતા રાખે શું એટલે એને કઈ માનનો ત્યાગ કર્યો છે. એવી રીતે એક કસાયનો આધાર લઈને બીજા કસાયને જીવ મંદ કરે છે. આત્મિક દ્રષ્ટિએ મૂળથી કેવી રીતે નાશ કરવો એ વિષય ચાલે છે. બાકી તો તત્વ દ્રષ્ટિ ન હોય ને એટલું સૂક્ષ્મ સમજી શકે એવું ન હોય તો એને સ્થૂળ પરિણામોથી પણ ઉપદેશ આપવામાં આવે છે. મૂળથી એનો નાશ થાય એવું નથી. યોગ વાશિષ્ઠમાં છે ને વૈરાગ્ય પ્રકરણ ને મુમુક્ષુ પ્રકરણ, એમાં ઘણી વાતો લીધી છે, ઘણા નિયમો લીધા છે, ઘણા દ્રષ્ટાંતો લીધા છે, પણ મૂળની વાત ક્યાં? કે મૂળની વાત નથી ત્યાં. એકદમ તીવ્ર કસાયમાં હોય અને મંદ કસાયમાં લાવવા માટે કોઈ ન્યાય આપે, કોઈ દ્રષ્ટાંત આપે, ઠીક છે, પણ અહીંયા એવી વાત નથી. અહીંયા તો મૂળ માંથી જે મારોગ છે મોહ, એનો કેવી રીતે નાશ થાય એ અચૂકપણે રામમાં ઉપાય પણ નિષ્ફળ ન જાય એવા પ્રકારનો ઉપાય અહીંયા બતાવ્યો છે. એ આત્મસિદ્ધિ શાસ્ત્ર પહેલા વાંચ્યું છે, છતાં પણ આ દોરા લખ્યા છે. શું એમાં એ હેતુ છે કે અત્યારે તમારે આ વિષય ઉપર ધ્યાન દેવા યોગ્ય તમારી યોગ્યતા છે. શું કહું છે? શ્રીમદજીની મુમુક્ષુઓ સાથેની કાર્ય પદ્ધતિ એવી હતી કે મુમુક્ષુને, કોઈ પણ મુમુક્ષુને તેની તે સમયની વર્તમાન યોગ્યતામાં એને કહી દેવાની જરૂર છે, એની યોગ્યતાને પરખતા, અને જે જરૂર હોય એટલી વાત એને કરતા, ભલે સંક્ષિપ્તમાં કરે, આપતપત્ર લેખો છે. અત્યારે એને આ જરૂર છે એટલી વિશિષ્ટ પૈસા કામ કરવાની પદ્ધતિ હતી અને એ પ્રકારની વિચિત્રતા હતી. વ્યક્તિગત ઉપદેશનો પ્રસંગ હોવાથી એ વાત શક્ય હતી. જે તે ધર્માત્માને સમષ્ટિગત ઉપદેશ કરવાની પરિસ્થિતિ હોય એને એ વાત શક્ય નથી.
બરાબર.
કેમ કે એક ધર્મસભામાં અનેક જાતની યોગ્યતાવાળા જીવો હોય એટલે બધાને લાગુ પડે એવી ફરતી ફરતી વાત આવે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી વાતો આવતી કે એમાંથી જે શોધક મુમુક્ષુ છે અથવા વિશેષ પાત્ર મુમુક્ષુ છે એ કલાકમાં કઈ વાત પોતાને લાગુ પડે છે એટલું શોધી શકે અને પકડી શકે. શ્રી ગુરુનો એમનો જજો તારા માટે આ વાત છે ને આને માટે આ વાત છે પેલાને માટે આ વાત છે એમ નથી. એ તો સમજતી હતું ઉપદેશ ચાલે એમાંથી પોતે તૈયારી કરીને કશું ખેંચવું પડે એમાંથી. જ્યારે વ્યક્તિગત જયારે ઉપદેશનો પ્રસંગ હોય તો એ મુમુક્ષુના સદભાગ્ય છે કે એને વ્યક્તિગત ઉપદેશ પ્રાપ્ત થાય છે તો એને એ સદભાગ્ય સમજવાનું. અને એ વખતે જ્ઞાની જાણે છે કે આ જીવને અત્યારે શાની જરૂર છે એને એ વખતે જે દવાની ગોળી દેવી જોઈએ જે ડોઝ આપવો જોઈએ જેટલી માત્રામાં આપવો જોઈએ એટલો આપે છે એથી વધારે નહીં ને ઓછો પણ. આટલો વ્યક્તિગત સંપર્કની અંદર વિશેષ લાભનું કારણ થાય છે. ઉષ્ણ દવા બરાબર એમ જ હોય છે જ્ઞાનની પદ્ધતિ હોય છે. અને એ તો અંતિમવાસી થઈને આત્મીયતાથી સમષ્ટિગત ઉપદેશ આપનારા શ્રી ગુરુની સમીપમાં જવામાં આવે તો એ લાભ પ્રાપ્ત થાય છે. પણ એટલી યોગ્યતા હોવી જોઈએ કે વ્યક્તિગત રીતે એમના સંપર્કમાં થઈને અંતેવાસી મળે છે પણ એમાં તો એટલી તૈયારી હોવી જોઈએ કે એમને નજીક સમીપ જઈ શકાય. પાછળ કઈ પડે કે નહીં એક અસર એ વિચારવા યોગ્ય છે કે એવું આપણે વિષ્ણુ વિચાર્યું હતું કે નહીં એવું કઈ કર્યું હતું કે નહીં એ વિચારવા યોગ્ય છે. તૈયારી હોવી જોઈએ એટલે શું આપણે વિચાર કરવાનો કે આપણે કેમ ન ગયા ગુરુદેવ પાસે એમની સમીપ કેમ ન ગયા પોતાનો વ્યક્તિગત ઉપદેશ આપે એવી આત્મીયતા એવું અંતેવાસી એવું સામિત્ય કેમ ન કર્યું શું તકલીફ હતી પોતાને એમ થવામાં પોતાના ભૂતકાળને વિચારો તો જવાબ મળશે કે ત્યાં સુધી જવાની આપણી તૈયારી સમીપ કેમ ન ગયા પોતાના વ્યક્તિગત ઉપદેશ આપે એવી આત્મીયતા એવું અંતેવાસી એવું સામિત્ય કેમ ન કર્યું ગુરુદેવની ચેમ્બરમાં જઈને પોતાને અંગત ઉપદેશ મળે એવી દીનતાથી માગણી કરવી અરજી કરવી આરજી કરવી એવી પોતે તૈયારી કરી હતી ક્યારે ચાલુ ને આમ તૈયાર છે તૈયારી કરવી હોય એવો ઉપદેશ પણ આપે છે વ્યક્તિગત ઉપદેશ પણ આપે છે એના માટે તો પોતાની તૈયારી હોવી જોઈએ. એનો અર્થ એ છે કે આ લલ્લુજી આદિ એવા વિશેષ તૈયારી વાળા જીવો હતા શું કહ્યું ને તો આપણે કેટલાક લવાણીયામાં પત્રો વહેંચ્યા એના પરથી ખ્યાલ આવે છે કે કેવી યોગ્યતાવાળા અને પાત્રતાવાળા જીવો હતા કે એની સાથે એમનો પત્ર વ્યવહાર ચાલતો હતો. સાતસો અડતાલીસ સૌભાગ્યભાઈ ઉપરનું પત્ર છે. મોરબી છે સૌભાગ્યભાઈ. સૌભાગ્યભાઈ આમ તો રહેતા હતા મોરબી લખાયેલો પત્ર છે. જ્યાં ઉપાય નહીં ત્યાં છેદ કરવો યોગ્ય નથી. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેડ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખે, મળતા રહે, કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. કોઈ સંબંધિત વ્યક્તિ છે એના સંબંધે નામનો ઉલ્લેખ કર્યા વિના પોતે માર્ગદર્શન આપ્યું છે. સૌભાગ્યભાઈ તો એમના ઉદયમાં જે જે પ્રકારના પ્રસંગ ઉત્પન્ન થતા તે બધા લખતા હતા. એમને એમ લાગતું હતું કે મારે બધા દોષ જયારે કાઢવા છે ત્યારે મારા બધા દોષનું હું નિવેદન કરું, કેટલાક દોષનું કરું ને કેટલાક છૂટા રાખું, એ કોઈ બરાબર પદ્ધતિ નથી. એટલે એ બધું લખી નાખતા હતા. સુભાગભાઈના પત્રમાં તો એવું બધું લાગે, એવો તર્ક થયો છે, ત્યારે બિનજરૂરી વાતો શું કરવા લખી છે. કાલે સવારે વહેલા ઉઠી 4 વાગે ઉઠી ગાડું જોડી બાજુના ગામમાં ઉઘરાણ યજન છે, ત્યાંથી આવતા રોંધાનો સમય થઈ જશે, એટલે 3-4 વાગે રોંધાનો સમય કહેવાય. પછી આપણે જે ચાપણી નાસ્તો કરીએ ને એને રોંધ રોકીએ છે, એવી બધી વાતો લખી છે. એ લખવાનો અર્થ શું? તરત એમ થાય કે આવી નિષ્પ્રયોજન વાત જ્ઞાનીને શા માટે લખતા હશે? 4 વાગે ઉઠીને ગાડી દોરીને ઉઘરાણીએ જવાના છે, એની એમને શું જરૂર છે? નગરીતન એમને એમ જ છે કે મારા બધા પરિણામ મારા પરિણામની કિતાબો ખુલ્લે કરી રાખું, મને ખબર નથી કે મારે ક્યાં શું કરવાનું છે. એ મને કે સમજાવશે, કહેશે કે આમાં આમ નહીં આમ થઈ. એવી એક સરળતા, વિશિષ્ટ સરળતા છે કે મારા સમય સમયના જેટલા પરિણામ હું કહી શકું એટલા મારે નિવેદન કરવા. એનો અર્થ એમ થાય કે પોતે જોડે તો નિવેદન કરે ને, પોતાને ખ્યાલ મને લક્ષ્મણ આવે તો જણાવે ને, મિત્ર કેવી રીતે જણાવે, તો પોતાના દોષ જોવા એ વાત એમાં આપોઆપ આવી જાય છે. અને નિષ્પક્ષપણે જોવા, પક્ષ ન રાખવા, ચોખ્ખો અભિપ્રાય છે. એને ચરમ સત્સંગ કહે છે. શું જ્ઞાની પુરુષના સમીપમાં પોતાના સર્વ દોષોને ક્રિયા કરવા, કે મારે એક પણ દોષ રાખવો નથી, એટલા માટે હું તો મારી કિતાબ ખુલ્લી કરી નાખું છું, આપને જે કરવું એ કરો. પછી શું છે કે પોતાની જવાબદારી પૂરી થાય છે. જવાબદારી સામે ઊભી થાય છે, અને પોતે દોષ માંથી બચી શકે છે. એટલે કે છે કે જ્યાં ઉપાય નહીં, કોઈ પણ પ્રસંગમાં ઉપાય નહીં એનો ખેદ ન કરવો, એ વાત કરે છે. બીજું કે કોઈ પણ વ્યક્તિને શિક્ષા એટલે શિખામણ, ઉપદેશ, શિક્ષા એટલે એવો દંડ આપતો એ વાત નથી, શિક્ષા એટલે શિખામણ અથવા ઉપદેશ દઈને સુધારવા કરવાનું મૌન રાખવું. તમારે જે કોઈ વ્યક્તિની વાત છે એને તમે હવે શિખામણ કાંઈ આપશો નહીં, તમે મૌન રાખજો. અને એને મળતા રહીને પોતાનું જે કામ છે એ પતાવવું, નિર્વાહવું એટલે અથવા એ ન્યાય સંપન્ન નથી કે કોઈ વાત પૂરી સમજ્યા વિના કોઈને ઠપકો આપવો દોષિત ગણીને. એવી રીતે કોઈને દોષિત ગણવું તે ન્યાય સંપન્ન નથી. એટલે જાણ્યા પહેલા ઠપકો લખવો તે યોગ્ય રીતે ઠીક નથી. તેમ ઠપકાથી અક્કલ આવી દેવી મુશ્કેલ છે. કોઈને ઠપકો આપવાથી એનામાં કાંઈ અક્કલ આવી જશે એવું કાંઈ બનવાનું નથી. અક્કલને વરસાદ વરસાવવામાં આવે છે તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી કે આ સૌ ઉપાય. થપ્પામાં કયા શબ્દો લખેલા છે? જયારે શિખામણ ને શિખામણ નો વરસાદ આપ વરસાવ ને કઈ ઠેકાણે ન આવે એવી જ્યાં યોગ્યતા હોય સામાજિક ની, ત્યાં શું ઉપાય થાય? એનો કોઈ ઉપાય નથી. જેને સુધરવું જ નથી, સુધરવાની જેને ઈચ્છા જ નથી, અભિપ્રાય જ નથી, તમે ગમે તેની સારી વાત કરો એનો અભિપ્રાય જ એ વાતને ગ્રહણ કરવાનો નથી, ત્યાં એ વાત કરવાનો કોઈ ઉપાય કોઈ અર્થ રહેતો નથી, નિરર્થક થઈ જાય છે. એટલે સમજાવાય કોને એનો અર્થ એમ થાય છે કે જેને સમજવું હોય, પણ જેને જાણી બુજીને સમજવું જ નથી એને સમજાવવાનો કોઈ અર્થ નથી, તો અનર્થ અનર્થકારી છે. તેમના પ્રત્યે કઈ બીજો ખેદ આણવાથી ફળ નથી, તેમના પ્રત્યે કોઈ ખેદ કરવો એથી કોઈ બીજો લાભ થવાનો નથી, એ કઈ સફળ નથી, નિષ્ફળ છે, નિરર્થક છે. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક સારું સમજાય એમ ન બને. કર્મબંધનું કહો કે પૂર્વે કરેલા એના ભાવોનું નિબંધન એની યોગ્યતામાં એવું છે, એ ભાવબંધન છે, આ કર્મ છે, તે દ્રવબંધન છે. તો બધાને સાચી વાત સમજાય જાય એવું ન બને. વાત ગમે તેટલી ન્યાય સંપન્ન હોય તો પણ સામો માણસ તે ન્યાયને સ્વીકારી જ લઈએ એવું બનતું નથી કાંઈ, કેમ કે એની યોગ્યતા એવી છે કે એને ન્યાયપ્રિય નથી પણ અન્યાયપ્રિય છે, એને શાંતિપ્રિય નથી પણ અશાંતિપ્રિય છે, ક્લેશપ્રિય છે, એવી પણ પ્રકૃતિ જીવની હોય છે. અખીણ વાળાને જેની ઝેર જ અખીણ જ માગે, અખીણ છે એ ઝેર છે, પણ અખીણ ખાધું એ અખીણ જ માગે, ઝેર જ માગે. એને તમે એમ કહો કે અખીણ નથી ખાવાનું, શું એના કરતા તું મીઠો મળે ખા, સુખડી ખા, તો તમે મને સુખડી નહીં ભાવે, મારે સુખડી વગર આવશે પણ અખીણ વગર નહીં આવે. કુદરતી પ્રકૃતિગત પરિસ્થિતિ જેમ શરીરની થાય છે મેડિકલ સાયન્સમાં, જીવને પણ એવું છે કે અમુક દોષની હદબાર જાય ત્યારે એ નિર્દોષ રહી શકવા માટે સમર્થ નથી. એમનો કે ભાઈ આ કજિયા માણસે કજિયો કરશે ત્યારે એને ફળ વળશે, અવારના ફળમાં કોઈ ભટકાઈ ગયો તો મેં યારે ઝઘડો કરી બેસશે, ત્યાં સુધી એને કઈ હક નહીં પડે, આપણે ફરી નહીં મળે એમ કે હક નહીં પડે, કેમ કે એની પ્રકૃતિ જેવી છે, ક્લેશ કરવાની પ્રકૃતિ હોય, ક્લેશ જ કરે, માયા કરવાની પ્રકૃતિ હોય, વાત વાતમાં કારણ વગર પણ માયા કરે, અમથો ઉપર જૂઠું બોલે, કઈ લેવા દેવાનું હોય એવી રીતે જે પ્રકૃતિમાં તીવ્રપણે એને જીવન પરિણામ વણાઈ ગયું છે, જીવન એટલે પરિણામ વણાઈ ગયું છે, એને એનો વળગ ચડે છે, ઉખાવા તો ચડવા માંડે, વળ નથી આપણે ઉખાવો તો ઓટોમેટિક ચડવા ચડવા માંડતો, એને જેવું છે. એટલે ગમે એટલું કહો તો પણ કર્મબંધનું વિચિત્રપણું છે એટલે સર્વને સારું સમજાઈ જાય કે સમ્યક સમજાઈ જાય એવું ન બને, માટે એમનો દોષ શું વિચારવો લખી એના ઉપર દ્વેષ ન કરવો, એમ કે છે એનો દોષ વિચારીને એના ઉપર દ્વેષ ન કરવો, એ વિચારો લાચાર છે, એ દોષ નહીં બતાડી શકવા માટે લાચાર છે, એવી એની દોષ અંગેની દરિદ્ર પરિસ્થિતિ થઈ ગઈ છે, શું માટે એની અપેક્ષા રાખવી એ કેમ સમજતો નથી, એમ કરીને એના ઉપર દ્વેષ કરવા યોગ્ય નથી, એ નહીં સમજે તો નહીં સમજે. બીજાના દોષ વિચારવા તો આકુલતા તો થાય જ, શાંતિ કેવી રીતે થવાની છે, આકુલતા જ થવાની છે. આપણે નક્કી કરવાનું છે આપણે શું જોઈએ છે, કોઈ માણસ હોય જ નહીં, કોઈ માણસ એટલા દોષ વાળા નો હોય કેટલા, કોઈ માણસ સર્વગુણ સંપન્ન ન હોય, પ્રકૃતિ દોષ કાંઈ ને કાંઈ હોય. દુઃખી છે એનાથી કદાચ સુખી નથી, ક્લેશ થવાથી એ જીવ પણ દુઃખી થાય છે, કોઈ દુઃખી થાય એવું કઈ નુકસાન મારે. મારે તો એ છે કે મને દુઃખ ન હો એનો અર્થ કોઈને દુઃખ ન હો એવો માર્ગ છે. મને દુઃખ ન હો એમ સર્વ જીવો માટે કોઈ જીવને દુઃખ ન હો, પછી એકંદ્રીય એન્દ્રિય સંકલ્પ કોઈ પણ એટલી આ માર્ગની વિશાળતા છે, ઉદારતા છે. ઉદાર ચિત્ત કરી કરી આમાં લીધું છે ને, કળશમાં ઉદાર ચિત્ત કરી રહ્યું. ચિત્તનું ચરિત્ર જેનું ઉદાર છે, એવા ઉદાર છે કે કોઈ જીવને શા માટે દુઃખો, બધા સુખી થાવ, બધા આત્મશાંતિને પામો, સર્વ જીવો પામો આત્મશાંતિ, છતાં કોઈ ન પામે તો કાંઈ દુઃખ એમાં એને શું દોષ વિચારવો? કોઈ દરિદ્ર અવસ્થા છે એનો દોષ વિચારવા યોગ્ય? કર્મગ્રંથ વિચારતા કષાયાદીનું સ્વરૂપ કેટલું જ યથાર્થ સમજાતું નથી તે વિશેષ અનુપ્રેક્ષા છે. ત્યાગ વૃત્તિના બળે સવાદ અમે સમજાવવા યોગ્ય છે. શું કે છે મારા ભાઈ કર્મગ્રંથનું અધ્યયન કરતા છે પણ આજ્ઞા લઈને શું એમ લખ્યું છે કે કષાયાદીનું સ્વરૂપ કે કર્મની પ્રકૃતિ છે, એ કર્મની પ્રકૃતિથી અહીંયા ભાવ કર્મ સમજવાનું છે. શું અહીંયા જે દ્રવ કર્મ છે એની જે પ્રકૃતિ સ્વભાવ છે એ જીવનો અહીંયા વિભાવ ભાવ છે. એટલે જેને ભાવ ન સમજાય એને દ્રવ કર્મથી સમજાવવા માટે કર્મગ્રંથની રચના છે. એનો હેતુ છે ભાવ કર્મને સમજાવવાનો. એટલે કર્મગ્રંથ વિચારતા કષાયાદી ભાવ કર્મ છે તેનું સ્વરૂપ કેટલું બધું નહીં પણ કેટલું યથાર્થ સમજાતું નથી, જે રીતે સમજાવવું જોઈએ તે રીતે યથાર્થ સમજાતું નથી. તો કેવી રીતે સમજવું એ પ્રશ્ન કર્યો હશે. તો કે વિશેષ અનુપ્રેક્ષાથી એનો ઊંડો વિચાર કરવાથી, તે સંબંધી વિશેષ ઊંડી વિચારણા કરવી, ત્યાગ વૃત્તિના બળે. શું એમાં લેવું છે? આ જીવને પંચેન્દ્રિયના વિષયોમાં જે રસ છે એ રસને લઈને જ્ઞાનમાં મલિનતા થાય છે. કષાય રસ સાથે સાથે દર્શન ગુરુના રસને અવિનાભાવીપણે ઉત્પન્ન કરે છે અને બંને મોરક છે જે જ્ઞાનને મલિન કરે છે. જ્ઞાનને મલિન કરે છે તે એવા પ્રકારે મલિન કરે છે કે જેથી જીવને પોતાના હિતનો વિષય સમજવામાં ન આવે. જ્ઞાનની મલિનતાને લઈને બુદ્ધિનો ઉઘાર હોય તો દુનિયાનું ડાપણ ઘણું હોય, અથવા પોતાના વિષયમાં ચતુર હોય પોતાના કાર્યમાં, એને જ્ઞાન નથી કહેતા. અને તો નિજ હિત અને નિજ અહિતના વિષયમાં જેને પ્રયોજનની દ્રષ્ટિ ખુલે ત્યારે એને એ સંબંધેનું જ્ઞાન કામમાં આવે એવું જ્ઞાન કહેવાય, ઉપયોગી થઈ પડે એવું જ્ઞાન કહેવાય, એ જ્ઞાન મલિન થાય છે. પોતાના હિતાહિતના પ્રયોજન સંબંધી જ્ઞાનની મલિનતા થાય છે. તે મલિનતા એક આવરણ છે કે જેને લઈને પોતાનું હિત અને અહિત પોતાને દેખાતું નથી અથવા સમજાતું નથી. પોતાના ભાવમાં હિતહિત પોતાના ભાવમાં છે અને જ્ઞાને પોતાના ભાવમાં છે. એટલું નજીક પણ હોવા છતાં એને નથી સમજાતું કે આમાં મને નુકસાન છે, તે નથી સમજાતું. એટલે ત્યાગ વૃત્તિ ના બળે, ત્યાગ વૃત્તિ ના બળે એટલે શું કહ્યું કે રસ ઓછો કરવો. વિકાર ઉદય માં ભોગે પદાર્થોનું ગ્રહણ કરવાનું બને છે, એ સંબંધીનો રસ તોડવો એને અહીંયા ત્યાગ વૃત્તિનું બળ કહે છે. કેમ કે બળ તો રસમાં આવે છે, જ્યાં જ્યાં રસ છે ત્યાં ત્યાં પરિણામનું બળ છે. તેના માટે રસ તોડવો સમજાશે એમ કે છે તો તમને કર્મગ્રંથે સમજાશે કે નહીતર કર્મગ્રંથ ઉપરથી તમને કસાયાદી ભાવ નથી સમજાતા. એનો અર્થ કે હજુ મલિનતા છે, જ્ઞાનમાં આવરણ છે મલિનતાનું, ઉમેરીને નથી સમજાતો. તો જરાક તમે વધારે વિચારણા કરો, વધારે એટલે જિજ્ઞાસા રાખો વિશેષ, એનાથી પણ દર્શન મોહન ચારિત્ર મોહનો રસ ઘટશે અને ભાગ ઘટશે. ત્યાગ વૃત્તિનું બળ કરવાથી પણ દર્શન મળવાનો ચારિત્ર મળવાનો ભાગ ઘટશે, રસ તોડવાથી. અને સમાજને તે સમજાવવા એ દેશે છેલ્લો પગથિયું એ છે કે તો પછી તમે જયારે રૂબરૂ સમાગમ થાય ત્યારે સમજવાનો પ્રયત્ન કરજો. કશું થાય છે કે ન સમજાય તો મૂકો પડતું બીજું વાંચો, આપણે આગળ ચાલો. એક ગ્રંથ વાંચે એમાં ન સમજાય તો કાંઈ નહીં, એને ગૌણ કરી નાખે, ન સમજાય એનું કાંઈ નહીં, આપણે બીજું વાંચો, આગળ વાંચો. સમાગમે એ સમજવાની જિજ્ઞાસા ખુલ્લી રાખવી. જયારે પણ સત્સંગમાં બેસવાનું થાય ત્યારે મુમુક્ષુ અથવા જ્ઞાની પાસે એ વાતને સમજવા માટે પોતે એની બરાબર નોંધ જ્ઞાનમાં કરી રાખવી જોઈએ. ડાયરીમાં કરે કે ન કરે પણ જ્ઞાનમાં તો કરી રાખવી જોઈએ. એનું નામ હોમવર્ક છે કે મારે શું સમજવું જરૂરી છે એનો ખ્યાલ પોતાએ કરી રાખવો જોઈએ. કે જેથી જયારે કોઈ તત્વચર્ચાનો પ્રસંગ નીકળે મુમુક્ષુઓ સાથે કે જ્ઞાની સાથે, ત્યારે એ પોતે પોતાની જિલ્લા સાથે એ વાતને સમજવાનો સમાગમમાં પ્રયત્ન કરે. ત્યાર પછી માર્ગદર્શન બીજું આપે છે વિશેષ કે જ્ઞાનનું ફળ વીરતી છે. શું? જ્ઞાન ઉપજાવે છે, ફળ તો ઉપજે છે ને, કારણકારીનું લોજિક છે આમાં. કે સાચું જ્ઞાન એ છે કે જેનાથી એને અન્ય પદાર્થ અને અન્ય ભાવ પ્રત્યે ઉદાસીનતા પ્રગટે, એનું નામ અહીંયા વીરતી છે. રસ એટલે રક્ત થવું, રસથી લીન થવું તેને રક્ત થવું એમ કહે છે. અને એ રસ ઘટવો એનું નામ વીરતી છે. પેલો ત્યાગ કરી દે એમ નહીં, એ તો પછી બહુ વિશેષ સ્વરૂપ સ્થિરતા અને વિતરાગતાના સદભાવમાં વિકલ્પ ન ઉત્પન્ન થાય. ત્યારે તે કોઈ પદાર્થ ગ્રહણ કરવાનો વિકલ્પ ન હોય, એ વિકલ્પ છૂટવાની તૈયારી હોય ને પ્રતિજ્ઞાપૂર્વક એનો પછી અભાવ થઈ જાય, ત્યારે એને સમ્યક મોક્ષ માર્ગનો પંચમ ગુણ સ્થાન અને ઉપરના ગુણ સ્થાનનો ત્યાગ કહેવાય છે. એટલે વિગત નાશ પામવો, રતિ એટલે પ્રીતિ, રસપણો, રક્તપણો. તો સાચા જ્ઞાનનું ફળ એ છે. સાચું જ્ઞાન શું છે કે સુખ આત્મામાં છે પણ બાકીના દ્રવ્ય ભાવો સુખથી શૂન્ય છે. કોઈ પણ પરમાણુ પર્યાય કોઈ પણ પ્રકારની હોય તે સુખથી શૂન્ય છે. એનું જ્ઞાન સાચું જ્ઞાન. જ્ઞાન શું કહે છે? જ્ઞાન પોતે સુખરૂપ છે, સુખ આત્મામાં છે અને આત્મા સિવાય કઈ આત્માનું સુખ નથી. હા, એટલે જ્યાં સુખ નથી ત્યાં જીવનો રસ નથી આવતો. જીવનો રસ ક્યાં આવે? જ્યાં પોતાને સુખ થાય ત્યાં જ એને રસ આવે. જ્યાં પોતાને સુખ ન થાય ત્યાં એને રસ આવતો નથી. એને પાંચ દીકરા અને કોઈનું એક દીકરો, તો એક દીકરા વાળાને પાંચ દીકરા વાળામાં રસ આવે છે? એ પાંચ મારા ક્યાં છે? મારે તો આ સુખનું કારણ છે, એને હમ ઊંઘો, મારે એક છે એને હમ ઊંઘો, પેલા પાછા મૂકી મારે શું કામ છે? કેમ કે એ પારકા છે, જે પારકા છે એટલે ભિન્ન છે, એમાં કોઈને રસ નથી. તો જ્ઞાન શું કામ કરે છે? કે પોતા સિવાય જે ભિન્ન છે એને પારકું જાણે છે, પોતા પણ છોડાવે છે. એટલે એમાં રસ નથી આવતો, એ જ્ઞાન નું ફળ છે. આમ નામ જ્ઞાન એવો ને એવો રસ આવે પોતાના ઉદયમાં, એ જ્ઞાન નથી પણ જ્ઞાન છે. જ્ઞાન નું ફળ વીરતે છે. વિતરાગ નું આ વચન સર્વ મુમુક્ષુ એ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. એટલા માટે એ વાત કરી કે ધારણા જ્ઞાન ને જ્ઞાન સમજવામાં આવે છે. મતિમાં જે ધારણા થાય છે, સ્મૃતિ જેને કહે છે, મતિ સ્મૃતિ, મતિ જ્ઞાન નો પર્યાય છે. ઘણી રાગ રહે શાસ્ત્ર સંબંધિત જ્ઞાન, એટલે તે જ્ઞાન નથી. જ્ઞાન તો તે છે કે જેના ફળમાં પોતાના ઉદયમાં ઉદાસીનતા અને નિરસપણું આવે. વિતરાગ નું આ વચન જો કોનું આ વચન છે, ભગવાને આ સૂત્ર આપ્યું છે કે જ્ઞાન નું ફળ છે વિરતિ છે. વિતરાગ નું આ વચન સર્વ મુમુક્ષુ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. કેમ કે મુમુક્ષુ જીવ તત્વજ્ઞાન નો અભ્યાસ કરે છે, અને તત્વજ્ઞાન નો અભ્યાસ કરે છે એને માને એમ માને છે કે મને જ્ઞાનનો અભ્યાસ કરું છું, જ્ઞાનનો અભ્યાસ કરીને જ્ઞાનની હું પ્રાપ્તિ કરું છું. કે તને સ્મરણમાં છે કે જ્ઞાનનું ફળ વીરતિ છે? જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું એ અજ્ઞાન છે. શું કહ્યું? ક્યાં વાત લીધી કે જ્ઞાનનું ફળ ફળ વીરતું છે? તો એનો અર્થ શું કે તમે જે કઈ વાંચો છો, વિચારો છો, સમજો છો, તેનાથી આત્મા વિભાવથી પાછો વળે એમ કહે છે. વિભાવથી, વિભાવને અનુસરીને થતા મનોવચનના કાયાના કાર્યોથી અને એ વિભાવના જે ફળ આવે છે, પરિણામ એટલે અહીંયા ફળ લેવાય, તે વિભાવના પરિણામથી ઉદાસીન ન થયો. એટલે એ જ વાતને ફરીને દોહરાવે છે કે એ વિભાવનો ત્યાગી ન થયો, ઉદાસ ન થયો એટલે ત્યાગી ન થયો, તે વિભાવના કાર્યનો ત્યાગી ન થયો અને તે વિભાવના ફળનો ત્યાગી ન થયો. એટલે એના કાર્યમાં ને ફળમાં રસ આવે છે, વિભાવમાં રસ આવે છે. તો સમજવું કે એનું વાંચવું, વિચારવું અને સમજવું બધું અજ્ઞાન છે. આમ બીજું સીધું એટલે મૂળ હેતુ લઈ લીધો કે તમે કર્મગ્રંથ વાંચો છો એટલે કર્ણાનુયોગનો અત્યારે અભ્યાસ કરો છો. તમે કર્ણાનુયોગનો અભ્યાસ કરો કે કર્ણાનુયોગનો અભ્યાસ કરો, પ્રથમાનુયોગનો અભ્યાસ કરો કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરો, ચારે અનુયોગનો હેતુ એક જ છે કે જીવને વિભાવથી મુક્ત કરવો. વિભાવ પરિણામથી, વિભાવના કાર્યોથી અને વિભાવના ફળથી તને લઈ લીધા. વિભાવ ભાવ, વિભાવ ભાવને અનુસરીને થતી વૈભાવિક પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ અને એને વિભાવના ફળમાં ઉત્પન્ન થતા જે કોઈ સંયોગો, એ બધાથી ઉદાસીન જ્યાં સુધી જીવ ન થાય અથવા એનો ત્યાગી ન થાય ત્યાં સુધી એને જે વાંચ્યું વિચાર્યું એ બધું જ્ઞાન સમજવું. હા, સંક્ષિપ્તમાં સિદ્ધિ વાત કરે છે. હેતુ શું છે? આ બધું વાંચવું, વિચારવું અને સમજવું એનું હેતુ શું છે? કે સમ્યક પ્રકારે આત્માની શુદ્ધિ થવી, આત્માનું જે શુદ્ધિકરણ છે એ જો ન થતું હોય તો પછી આ વાતનું વિચાર અમને સમજવું બધું અજ્ઞાન છે. અત્યારે આ કાળમાં કેન્સર નો ઇલાજ હજી નથી, માટે કઈ ન કરવું એમ રાખે છે. કોઈ દર્દી દર્દી કોઈ એમ રાખે છે રહી શકાય? આ કાળમાં મોક્ષ નથી એ જાણવાનો વિષય છે, અવલંબન લેવાનો નહીં. શું શાસ્ત્રની કેટલીક વાત માત્ર જાણવા માટે છે, તે માત્ર જાણવા માટે છે તે અવલંબનને યોગ્ય નથી. હવે જે માત્ર જાણવાનો વિષય છે એનું અવલંબન લઈ લઈએ એટલે નુકસાન થાય, બીજું કાંઈ ન થાય, વિપરીતતા થાય. એમાંથી એવો વિચાર પણ શુદ્ધ ભાવ છે, ઉચ્ચ કોટી નો એમ છે. આ કાળમાં મોક્ષ નથી એમ સમજીને પુરુષાર્થહીન થવું અને પુરુષાર્થહીન થવા માટે એવું શાસ્ત્રનું વિધાન છે એવી રીતે એનો ઉપયોગ કરાય ખરો? શાસ્ત્રના જ્ઞાનનો શાસ્ત્રનો ઉપયોગ એવી રીતે કરાય ખરો કે ન કરાય? એમને ખબર નથી આ કાળે મોક્ષ નથી, પછી પણ મોક્ષનો પ્રયત્ન કર્યો. મોક્ષનો માટે પહેલી શરત જ એ છે કે માત્ર મોક્ષ અભિલાષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, કસાયનું દમન નહીં, કસાયનું ઉપશમન લીધું છે ત્યાં. કેવી રીતે થાય? કે માત્ર મોક્ષ અભિલાષ હોય તો થાય, જો મોક્ષ અભિલાષ ન હોય તો કસાયનું દમન થશે, સમન નહીં થશે. એટલે એમ જોયું છે કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભલે છે એટલે મોક્ષ જોઈએ, ભલે ન જોઈએ અને પ્રાણી દયા, કોઈ દુઃખી ન થા, કોઈને દુઃખ ન હોય, ત્યાં કહીએ જિજ્ઞાસ અથવા ત્યાં આત્માર્થ નિવાસ, એમ વાત છે. સાચા મુમુક્ષુને મોક્ષ માટે કાળ નડે જ નહીં. કેમ? કે એ ફક્ત આ ક્ષેત્રને અને આ દેહમાં એ બંધાયેલી એની ભાવના નથી. પોતાની ભાવનાને આ ક્ષેત્રનું પણ બંધન નથી અને આ દેહનું પણ બંધન નથી. આ દેહ છૂટી જવાનો છે, મારી ભાવના હા રહેવાની છે, દેહ છૂટી જતા મારી ભાવના છૂટી જવાની છે. જેણે એમ વિચાર્યું, બહુ સરસ એ વાત છે, જેણે એમ વિચાર્યું કે અહીંયા તો મોક્ષ છે ને, એનો પોતાને આ દેહ જેટલો જ મહિનો, એને આ દેહ નું બંધન સ્વીકાર્યું, આને શું બંધન સ્વીકાર્યું? ત્યારે જેને પોતાની ભાવના સરળ રાખી એને દેહ છૂટશે, મારી ભાવના નહીં છૂટે, હું મોક્ષ અભિલાષના સંસ્કાર લઈને જવાનો છું. દેહ છૂટશે, મારી ભાવના છૂટશે નહીં, એમ વાત છે. એની અંદર આ ક્ષેત્ર છૂટી જશે, દેહ છૂટતા દેહ છૂટશે, આ ક્ષેત્ર છૂટશે, મારી ભાવના એવી રહેશે. એટલે જ્યાં એ ભાવના સફળ થાય તો બધું ક્ષેત્ર કાળ ભાવ આપોઆપ કુદરતે આવશે, મારે લેવા જવા નહીં પડે. એના માટે મારે મોટર નહીં લાવવી પડે, એના માટે એરોપ્લેન નહીં લાવવું પડે, ત્યાં જવા માટે તે સાધનની મને જરૂર નહીં પડે. એને મુક્ત કરવું, નિર્દોષ કરવું જોઈએ. મારે નિર્દોષ ભાવના આશરે નિર્દોષ થવું છે, આ સિવાય મારે કઈ બીજી ભાવના નથી. વિવાહના ફળનો ત્યાગ એટલે પુણ્યને પાપ દેના ફળનો ત્યાગ, વિવાહના ફળનો ત્યાગ થયો. મને પુણ્યનું ફળ જો પછી હું મોક્ષમાં જઈશ, અત્યારે ફોન કરી લો, એના ફળમાં હું દેવલોકમાં જાઉં, પછી ત્યાંથી દેવલોકમાંથી પછી સંવત્સરમાં જઈશ સુરેન્દ્ર ભગવાન પાસે મહાવીરમાં બીજા તીર્થંકરોના સંવત્સરમાં, અને ત્યાં મોક્ષનો પુરુષાર્થ કરીશ. એને ખરેખર મોક્ષનો પુરુષાર્થ નથી કર્યો, પણ હજી દેવલોકના ફળ ભોગવવા જાય છે, એને વિભાવના ફળ હજી વચ્ચે ભોગવવા છે. કોઈ એમ પ્રશ્ન કરે કે આપણી મુક્તિ થવાની છે, હવે એ મુક્તિ દેવલોકમાં રહીને થાય તો સારું ને, વચ્ચે વચ્ચે કોણ તો ભોગવાઈ જાય સારામાં સારા, નહીં તો પછી માથું જતી છે. જો દેવલોકમાં જવાનું ન થાય તો તિર્યક નારકમાં જવાનું થાય, અને પછી મોક્ષમાં જવાનું થાય દુઃખી થઈને, એના કરતા સુખી થઈને જઈએ સારું કે નહીં સારું? તો મુક્તિમાં જવાનું સારા કોઈ પરિસ્થિતિ છે નહીં. જે વિભાવ અને વિભાવના ફળને ચાહે છે, એ સ્વભાવ અને સ્વભાવના ફળને ચાહતો નથી. આ સીધી સારી વાત છે. લાગુ પડે છે જે પહેલેથી સોદાબાજી કરે છે, મને આ મળે તો આમ કરું, આ મળે માટે આમ કરું, આ મળે માટે આમ કરું, એને સહજ સ્વભાવ રૂચતો નથી, એ સહજતાથી દૂર જવા માંગે છે. અત્યારથી આશય છે કષાય પૂર્વક પુણ્યના ફળને ભોગવવાનો. પુણ્ય બાંધતી વખતે એનો આશય છે પુણ્યના ફળને સકસાય પરિણામથી ભોગવવા માટે, એને પુણ્ય બાંધવા છે. એટલે પહેલે પૂરવા દે એનો સારો નથી, દાન જ ખોટી છે. હવે તો સાચી વાત સામે આવી છે. ભગવાન આત્મા છે, એની અંદર જે ગુણ નિધાન છે, એ ગુણ નિધાન પાસે કોણ તો ઉકળ્યો છે, કોણ એને પુણ્યા ફરતો ઉકળ્યો છે, એવો ભગવાન આત્મા સુગંધમય છે. હવે એનું અજ્ઞાન હોવાને લીધે પુણ્ય ચાહે છે, પુણ્ય ઈચ્છે છે, પણ અંદર જે નિરાતુષ નિરામય શાંતિ ને સુખ ભર્યું છે એને પ્રાપ્તિ કરવા માટે તને કા આસક્તિ થતી નથી, લાલચ થતી નથી, અને પુણ્ય ભોગવવાનો પુણ્ય ફળ ભોગવવાનો તને વિચાર આવે છે, એનો અર્થ છે તને હજી શાંતિ આત્માની શાંતિ અને આત્માના આનંદનો કઈ ખ્યાલ જ નથી તને, કે જે તારામાં જ ભરેલો છે. અનુગમો થાય છે એનું કારણ કે એને એક ઈષ્ટ ને એક અનિષ્ટ નો અભિપ્રાય કરી રાખ્યો છે, જે ખરેખર ખાતર નથી પણ જ્ઞાન નું મુખ્ય કાર્ય અભિપ્રાય ઘડવાનું છે. શું કે કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી, એમ વાત છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી, તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. શું કહે છે? બહુ સારું વચન છે, વાત છે કે વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી, જ્યારે જ્યારે તત્વની વિચારણા ચાલે ત્યારે ત્યારે પોતાના હૃદયમાં નિરસ્પણો આનાથી કેવી રીતે આવે એનું અનુસંધાન કરવું. શું અસ્તિને નાસ્તિ એક સાથે વિચારવી અનુસંધાનમાં લઈને, કેમ કે નાસ્તિ માં ઉભો છું માટે, નહીં તો કેમ કે નાસ્તિ નું શું કામ છે, આપણે અસ્તિ નું કામ, પણ તું ઉભો છો નાસ્તિ માં માટે એ સંબંધને છોડવા માટે વિચારવું જરૂરી છે. અને તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. અને એ પ્રકારે વિચારણા થાય તો તે વિચારણાની સફળતા છે એમ પારમાર્થિક હેતુથી જ્ઞાનીએ વિચાર કરવાનું, આત્મવિચાર કરવાનું કહ્યું છે. વિશેષ લેશું જણાવ્યું.